Ti to mi tagli capro e mi di un anno di car da fai capi mi e mi znaet na Shankar Bhushma nas no upai batare pariari che nas e ma me bol cia di go bol della frisi જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપાર કોણાથી જેવો વિષયોને ખંડન ગ્રહણ કરે જેવો એટલે ભાવિંદ્રી કે જ્ઞાનનો ઉગાર ભાવિંદ્રી કોને કહેવાય આનું નામ દ્રવિંદ્રી છે અને આના સંબંધે જ્ઞાનનો સૌક્ષમ ઉગાર એ શબ્દ કાન ઉપર પડે અને એ શબ્દનો ભાવ અર્થ ગ્રહણ થાય જાણે એનું નામ ભાવિંદ્રી કહેવાય તો એનું નામ હવે આ કાન બંધ કરો તમે તો આંશી નહીં સંભળાય કેમ કે કર્ણ ઇન્દ્રિય દ્વારા શબ્દ સંભળાય પોત પોતાના વિષયોને જ ગ્રહણ કરે એમાં એવું ને જુદા જુદા પોત પોતાના વિષયોમાં વ્યાપાર પણાથી જો વિષયોને કનખન ગ્રહણ કરે છે એક એક વિષયને એક એક ઇન્દ્રિય ગ્રહણ કરે ગ્રહણ કરી જાણે અર્થ ઇન્દ્રિય કાઢીઓની અવસ્થાને જાણે રસ ઇન્દ્રિય જ્ઞાનનો ઉગાડ એ ખાટા મીઠા સ્વાદને જાણે આ ગ્રહણ ઇન્દ્રિય એ ગંધ અને દુર્ગંધને જાણે સુગંધ દુર્ગંધ ચક્ષુ ઇન્દ્રિય રૂપને જાણે કાળો રૂપ ધોળો રૂપ રૂપ રંગને જાણે અને આ કર્ણ ઇન્દ્રિય પાંચમી એ શબ્દને જાણે એમ પાંચ ઇન્દ્રિયનો જ્ઞાનનો ઉઘાડ એક એક ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય એક એક વિષયને ગ્રહણ કરે જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપાર પણાથી જેવો વિષયોને એટલે પરપદાર્થને પાંચ ઇન્દ્રિયના વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે એવી ભાવ ઇન્દ્રિયોને ખંડખંડ ગ્રહણ કરે છે એટલે એક એક ઇન્દ્રિય જ્ઞાન એક એક પદાર્થને ગ્રહણ કરે એટલે બહુ નથી જોતા ઓનો શું કહ્યું એક એક ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ એક એક તથા પ્રકારનો જે એનો વિષય હોય જે એનો વિષય હોય એટલું જ એને જ જાણે સ્પર્શ ઇન્દ્રિય છે એ માત્ર સાધી ઊંની અવસ્થાને જાણે અહીં સ્પર્શ ઇન્દ્રિય પાસે ફૂલ મૂકો તો એ ફૂલ કેવું સુગંધ વાળું છે એને જાણી શકે કેમ કે આનો વિષય નથી આનો વિષય સાધી ઊની ખરબચડી કરકસ લીસી એવી અવસ્થા હોય પૂતગલની એને જ આ જાણે આ તેથી આપણે આ સ્પર્શ ઇન્દ્રિય છે આ સ્પર્શ ઇન્દ્રિયનો વિષય સાધી ઊની અવસ્થા લીસી ખરબચડી એને જ માત્ર જાણી શકે એટલે આ જે છે એ તો દ્રવિન્દ્રિય છે આને દ્રવિન્દ્રિય કહેવાય આ તો જળ છે શરીર પરિણામને પ્રાપ્ત એવી જે દ્રવિન્દ્રિયો પણ આ જે ભાગ છે દ્રવિન્દ્રિયનો ત્યાં એક જ્ઞાનનો ઉઘાડ છે અહીંથી અહીંયા સુધી અખંડ હું તો અખંડ છે પણ દ્રષ્ટાંત પૂરતું અહીંયા પણ ચાદીઓની અવસ્થા જણાય અને અહીંયા અડાળો તો પણ જણાય એટલે આખો જ્ઞાનનો ઉઘાડ સંયમ આખો સંગ જ્ઞાનનો ઉઘાડ અહીંયા જ્ઞાનનો ઉઘાડ છે એટલો અહીંયા છે એટલો અહીંયા છે એટલો અહીંયા છે અને પગ સુધી પણ એટલો છે એને જે જાણવાની અવસ્થા થાય ચાદીઓની એને ભાવિંદ્રી કહેવાય અને આ ને આ પદાર્થને દ્રવિન્દ્રિય કહેવાય આ દ્રવિન્દ્રિય છે દ્રવિન્દ્રિય જળ છે દ્રવિન્દ્રિય ભૂતકલના રજકણની બનેલી દ્રવિન્દ્રિય છે અને અહીંયા એક આત્માનો ચૈતન્ય થાય પરિણામ એવો ઉપયોગ જાણવા દેખવાની અવસ્થા એ અહીંયા છે એ કાઢીઓની અવસ્થાને જાણી શકે હવે આમાંથી જીવ નીકળી ગયો જીવ નીકળી ગયો ચાલ્યો ગયો પછી એ હાથ છે એને બરફ ઉપર અગ્નિ ઉપર મૂકો તો જાણી શકે द्रव्येंद्री न जानी सके। द्रव्येंद्री तो रह गई पर द्रव्येंद्री जाने मूर्ख भी जाने का क्यारे जाननार अंदर जीवो से द्रव्येंद्री की जाननार अंदर मां जीवो से तेने जानवानी अवस्था ने भाव इंद्री कहवा मां अने एक एक उघार एक एक इंद्रिय एक एक विषय ने ग्रहण करे। अरे आज आंख लीती जाओ अने हाथ में क्यों कि भाई आज की कृष्ण की गाथा वाँच थी हाथ वाँची सकते नहीं केमनो विषय नहीं स्पर्श इंद्रिय विषय ध्यान नहीं ये तो आंख की मात्र वाँची तथा एम एक एक भाग इंद्री एनो विषय एक एक पदार्थ पोत पोताना विषयों में व्यापार मनाती जो विषयों ने खंड खंड ग्रहण करे एक एक ने ग्रहण करे अवक्रम में एक साथ बधा ने इंद्रिय ज्ञान जानत नहीं जेम देवल ज्ञान पांच इंद्रियों विषय ने युग पद एक समय में जाने ये अखंड ज्ञान है सदमस्तु संसारी जीवन ज्ञान खंड खंड ग्रहण करे एक एक विषय में ग्रहण करे निर्बल दुर्बल ज्ञान है हीणु ज्ञान है ये विषयों ने खनखन ग्रहण कर एवं भाव इंद्रियों ने एवं ज्ञान न उभार ने हर इंद्रिय ज्ञान न उभार जिसे कि एनो होता थी सर्वथा जुदी जानी पड़े तेरे आत्मा आत्मा आते કેવી રીતે કરવું એનું હવે કે પ્રતીતિમાં આવતા શ્રદ્ધામાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ વળે એ શુદ્ધ આત્માની સન્મુખ થતા એક નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા હું અખંડ છું એમ પ્રતીતિમાં આવે ત્યારે એમ જાણવામાં આવે કે ખંડ જ્ઞાન તે હું નહીં જ્યારે અખંડનું ગ્રહણ થાય છે ત્યારે ખંડ જ્ઞાનનો ત્યાગ થાય છે દ્રષ્ટિમાંથી શ્રદ્ધામાંથી એનો ત્યાગ થાય છે એનું અસ્તિત્વ ભલે હો ખંડ જ્ઞાનનું પણ ખંડ જ્ઞાન તે હું નથી હું તો અખંડ જ્ઞાન તે હું છું અખંડ ઉપર જયારે દ્રષ્ટિ પડે ને ત્યારે આત્માને આત્માનો અનુભવ થાય છે ત્યારે એને જાણ્યું કે ઓહો હું તો અખંડ એક ચૈતન્ય પ્રતિભાની મૂર્તિ છું આ ઇન્દ્રિય જ્ઞાન એ મારો રોગ નથી ઇન્દ્રિય જ્ઞાન એ સ્વાંગ છે આત્માનો સ્વભાવ નથી કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈને કેવલ જ્ઞાન પદાર્થ થાય છે ઇન્દ્રિય જ્ઞાન સાથે આવતું વિધ પરમાત્મા દશા પ્રગટ થાય નિર્વાણ કે ઇન્દ્રિય જ્ઞાન સાથે આવતું હશે બે હારે આવે પૈસા ઊંધાભાઈ કઈ આવતા હોય છે નહીં ઇન્દ્રિય જ્ઞાન ના આવે તો પછી લક્ષ્મી તો ક્યાંથી હા જ્ઞાન લક્ષ્મી કેવળ જ્ઞાનની લક્ષ્મી સાથે આવે લક્ષ્મી જેવી છે ને તો જ્ઞાન લક્ષ્મી ભાઈ અમારે જોયું છે અમે લક્ષ્મીના પિતા શું છું બીજા હા અને એવી લક્ષ્મી અરે ભાઈ લક્ષ્મીનો અર્થ સમજો નહીં છું અમારે જ્ઞાન લક્ષ્મી જોયું છું આ બાહ્યની લક્ષ્મી ઓછી હો વધારે હો ન હો હા અમને એની અભિલાષા નથી પૂર્ણના યોગે તો આવો પણ એની અભિલાષા નથી અમારે જ્ઞાન લખવી ગયું છે એ જ્ઞાન આ ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન નહીં એ જ્ઞેય છે જ્ઞાન નથી જેમ રાગ જ્ઞેય છે રાગના નિમિત્તો જ્ઞેય છે આ ભાવિનું જ્ઞેય છે જ્ઞાન નથી ભૂલો પરિશમાં ભ્રાંતિ કરીશમાં એને જ્ઞાન માનીશમાં જો એને જ જ્ઞાન માનશે તો સાચું યથાર્થ જ્ઞાન એના લક્ષમાં આવશે નહીં રોકાય જશે શાસ્ત્રના જ્ઞાનના ઉઘારમાં જોકા જે છે જ્ઞાન નથી જ્ઞેય તેનું નામ. સર્વજ્ઞ ભગવાન એને જ્ઞેય કહે છે. મોહ રાજાએ એનું નામ રાખ્યું છે જ્ઞાન. શું આ દેહાદી તો જ્ઞેય છે, કુટુંબ પરિવાર તો જ્ઞેય છે, આ કર્મ તો જ્ઞેય છે, રાજાદી તો જ્ઞેય, પાંચ મહાવ્રત જ્ઞેય છે, જ્ઞાન નથી. એનામાં જ્ઞાન નથી. કોણ જે ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ ઉઘાડ જ્ઞાન નો, એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે, હેરૂપ જ્ઞેય છે. છોડવા લાયક છે, દ્રષ્ટિમાંથી એનો ત્યાગ કરવા લાયક છે. મારો રોગ નથી એને જ્ઞેય કહ્યું. ત્રણેય જ્ઞેય કહેશો એનો પોતાના શુદ્ધ આત્મા અખંડ, જે અખંડ એક ચૈતન્ય પ્રતિભાસમય પરમાત્મા તત્વ તે હું છું, એમ જે અંતરમાં એક અતિન્દ્રિય નવું જ્ઞાન અનંતકાળથી નહીં પ્રગટ થયેલું હોય એવું થાય. શુદ્ધ આત્માની ભાવના ભાવનાને એ જ્ઞાન સહજ પ્રગટ થાય છે. અને એ જ્ઞાનના પ્રગટતામાં અખંડ કે હું અને આ અખંડ જ્ઞાન તો હું નહીં એવું ભેદ જ્ઞાન થાય છે. પ્રતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે જ્યાં એ દ્રષ્ટિમાં આવ્યો ભગવાન આત્મા, ત્યારે શું થયું કે સર્વથા પોતાથી જુદી જાણી. તો જ્ઞાનનો ઉધાર, જ્ઞાનનો વિષય તો પ્રથક છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તો પ્રથક છે, તો બાય છે. આ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બધો બાય છે, એ તો પ્રથક છે, એ તો ભીમ છે. એ ભીમ પાડવાનો પુરુષાર્થ કરવો પડતો નથી, કેમ કે ભીમ છે. પણ જે પોતાની દશામાં જે થાય જ્ઞાનનો ઘાડ, એને ભીન પાડવું કઠણ છે, અશક્ય નથી. કઠણ છે. દુઃખના પરિણામ વખતે દુઃખથી ઉભી છું એ પુરુષાર્થ કઠણ છે. આજે બેનને જવા ગયા હતા, કહ્યું કે બેન બાપુ, આ દુઃખના પરિણામથી દુઃખને જે જાણનાર છે ને જ્ઞાન સ્વરૂપી આત્મા, એ તમે છો. દુઃખ એ તમે નથી, દુઃખથી તમે જુદા છો. દેહથી જુદા, દેહના રોગથી આત્મા જુદો છે. જ્ઞાનનું શરણ લો તમે, જ્ઞાનનું ગ્રહણ કરો, આત્માને યાદ કરો, તો આ બધું દુઃખ કરી જશે. દુઃખથી આત્મા જુદો છે એ કહું બેસવું વિશ્વાસ આવો એ કઠણ છે. અને એનાથી કઠણ આ ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા ભીન છે. એને ભેદ જ્ઞાન કરાવે છે. ભેદ જ્ઞાન એટલે જુદાય છે. આત્માને ઇન્દ્રિય જ્ઞાન બે મળીને એક આત્મા નથી. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન અને આત્મા એ બે મળીને આત્મતત્વ નથી. રાગ અને આત્મા બે મળીને એક આત્મા નથી. દુઃખના પરિણામ અને આત્મા બે થઈને એક આત્મા નથી. એ જે બીજું પડખું છે દુઃખનું, રાગનું ને ઇન્દ્રિય જ્ઞાનનું, એ અસદભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. ખરેખર આત્માના એ પરિણામ પણ નથી. કેમ કે પરિણામીની જાતના એ પરિણામ નથી. પરિણામી અતિન્દ્રિય મહાપદાર્થ આત્મા છે. એના પરિણામ તો અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, ચારિત્ર, એની જાતના પરિણામ, એને એના પરિણામ કહેવા. તો અહીંયા પ્રતીતિમાં આવતા, શ્રદ્ધામાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે આવો આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવ્યો, સમ્યક લક્ષ્મણના વિષયમાં અખંડ પ્રતિભાસ થયો, જ્ઞાનમાં ભગવાન આત્મા જ્ઞેય થયો, ધ્યાનમાં ધ્યેય થયો, ધ્યાનમાં ધ્રુવ પરમાત્મા ધ્યેય થયો, અને જ્ઞાનમાં જ્ઞાયક બે ઉપાદેય પણ જ્ઞેય થયો, અને સમ્યક દર્શનમાં આ પ્રતીકમાં આવો આત્મા આવે છે જ્યારે, ત્યારે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એમ થયું કે આહા, સર્વથા પોતાથી જુદી જાણી, પોતાથી એટલે આત્માથી. આ ઇન્દ્રિય કે જ્ઞાન નો ઉઘાડ, ખંડ ખંડ જ્ઞાન, એક એક ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરે એવું જે હેણું જ્ઞાન, પરાલંબી જ્ઞાન, દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબને ઉત્પન્ન થતું જ્ઞાન, નિમિત્તના સંગે જેનો વ્યાપાર થાય છે એવું જ્ઞાન, એ ઉપાદાનનો સંગ નથી ને નિમિત્તનો સંગ છે. ભાવિને જેમ રાગનો કેનો સંગ છે, નિમિત્તનો સંગ છે. નિમિત્તના સંગ વગર રાગ થાય નહીં. ઇન્દ્રિય જ્ઞાન દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબની ના થઈ શકે નહીં, માટે પરાધીન છે. ઇન્દ્રિય જ્ઞાન પરાધીન છે, આકુળતાને ઉત્પન્ન કરનાર છે. જ્યાં જ્યાં ઇન્દ્રિય જ્ઞાન ત્યાં ત્યાં આકુળતા આકુળતા હોય ને, અને જ્યાં જ્યાં અતિન્દ્રિય જ્ઞાન ત્યાં અતિન્દ્રિય આનંદ હોય ને, હોય સૂક્ષ્મ માગણી કરે તો બીજી સૂક્ષ્મતા આવે ને. આ ભાવ ઇન્દ્રિયથી હું જુદો છું, એ બાદબાકી કરવી પડશે. બાદબાકી કરવી પડશે કે આ સંયોગ મારા નહીં, દેહ મારો નહીં, આ કર્મ મારા નહીં, આ ભગવાનની પૂજાનો વિકલ્પ ઉઠે છે, મંદિર બનાવવાનો વિકલ્પ, એ વિકલ્પ મારો નહીં. અને દેવગુરુ શાસ્ત્રને જાણનારું જે ખંડ જ્ઞાન તે પણ મારું નહીં. એમ બાદબાકી કરવી પડશે. જેમાં મારા પણ આની બુદ્ધિ સ્થાપી છે એવી મિથ્યા બુદ્ધિ છોડવી પડશે. જે ચીજ આત્માની નથી અને એને પોતાની માનવી એ સંસાર છે, એ ભ્રમણા છે, એ અજ્ઞાન છે, એ મિથ્યા દર્શન છે, એ ભૂલ છે. જે ચીજ આત્માની નથી, પારકી ચીજ છે, પારકા માલને પોતાનો માનવો એ તો ચોર છે મોટો. પારકી વસ્તુ છે એને પોતાની માને તો તો રાજ એને દંડ આપે, અને આને શું દંડ, કુદરત, કુદરત એને દંડ આપે. એ ચાર ગતિમાં રખડે છે. તું ચોર છો, જા ચાર ગતિમાં રખડ. પારકા માલને, પારકા ભાવને, પર દ્રવ્ય ને પર ભાવ ને પોતાના માનવા, એના જેવું પાપ બીજું કોઈ નથી. એનું નામ જ હિંસા છે, એનું નામ જ ચોરી છે, એનું નામ જૂઠું છે, અને એનું નામ અભ્રમ છે, અને એનું નામ પરિગ્રહ છે. પાંચે પાપ પર પદાર્થ ને પર ભાવ ને પોતાના માનવા, એમાં પાંચ ભાવ સમાઈ જાય છે. પોતાના ક્યાં છે, પોતાના હતાના મહિને. એમ કે પારકો દીકરાને અમે મારો દીકરો કહેતા નથી. અમારો દીકરો હોય એને અમારો માનીએ, પોતાને પોતાનું માનીએ, એમ હું દોષ. જયચિંતભાઈ ખુલાસો કરાવાય છે, નથી તમારો દીકરો પુત્ર નથી, તમારા માતા પિતા નથી, તમારું ઘર નથી, તમારી લક્ષ્મી નથી, તમારી મોટર નથી, આ શરીર તમારું નથી. આત્માનું ન હોય શરીર, આત્માનું ન હોય. જળનો માલિક ચૈતન્ય હોય, અને ચૈતન્યમાં એવો ભાવ ઉઠે છે કે આ જળ મારું છે, એ જળનો સ્વામી જળ હોય, આ ભેંસનો સ્વામી પાડો હોય. શું કહે છે, પણ એને અહીંયા છાતી સરસો રાખ્યો છે. ઓહો હો, મેં મારા પુરુષાર્થથી રાતને રાત ન જોઈને દિવસ પણ ન જોયો, અને આટલી મેં લક્ષ્મી પ્રાપ્ત કરીને હવે આ સોમગઢનો સંત મેળવો, એ કહે છે કે એ સારી ચીજ નથી. આટલી મહેનતે મેં મેળવી અને તે આ સારી ચીજ નથી, તું એના ઉપરથી મમતા છોડ, નકર મરી જાય. શું એ લાયક જીવ સમય માત્રમાં મમતા છોડી દે, ન્યાયથી સમજીને કે આ પદાર્થ મારી સાથે આવતા નથી, મૂકીને જવું છે, માટે અત્યારે જ મારા નથી મમતા છોડી દઉં. મેરા પછી છોડવા તો પડશે, એના કરતા જીવતા છોડે તો સુખી. હા, સર્વથા પોતાથી જુદી જવી. આ હા હા, આ જૈન દર્શન, આ સર્વજ્ઞ ભગવાને કહેલું દર્શન, આ વાત ક્યાંય લખી દે. મેં તો ઘણા જીજા એ માથા માર્યા હતા પેલા સમજ્યા. આ સતની શોધમાં માટે એક કાળ તો એવો આવ્યો હતો કે જેમ કૂતરાને કીડા પડે ને માથામાં, બેચેન હોય, બેચેન બેચેન હોય, ક્યાં એની શાંતિ, આમથી તેમ આમથી તેમ, આ એવી અમારી સ્થિતિ હતી. આ હા હા, કે સતને શોધી લેવું તમારે, બીજું કંઈ કરવું નથી. આ એવી વસ્તુ કે ખૂબ એની પાછળ પડે તો પ્રાપ્ત થાય છે. એમ જેમ લક્ષ્મી કુંજથી બેઠા બેઠા મળી ગઈ, એમના બળે હું નથી, એની ખોજ કરવી પડે, એને રિસર્ચ કરવું પડે, એને એનાલાઇસિસમાં મૂકવું પડે, જ્ઞાનની લેબોરેટરીમાં એ તત્વોને બિંબિંગ જાણવાની શક્તિ કરવી જોઈએ. એને કે આ તત્વ મારું ને આ તત્વ મારું નહીં. એમાં ભાવ ઇન્દ્રિય પરાધીન દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન ખન ખન ને વિષય કરે છે, અને એ આતુરતાને ઉત્પન્ન કરનારી છે. કેમ કે આત્માનો જે સ્વભાવ છે, આકુરતા કેમ ઉત્પન્ન થાય છે કે એક ઇન્દ્રિયથી એક જ વિષય જાણવામાં આવે ત્યારે આકુરતા ઉત્પન્ન થવાનું કારણ શું? કે આત્માનો સ્વભાવ જ્ઞાન અને દર્શન છે. સાંભળજો, સૂક્ષ્મ વાત છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન ને દર્શન છે. એને વિષયનો પ્રતિબંધ હોવો કે પ્રતિકૂળતા છે, અને પ્રતિકૂળતા તે દુઃખ છે. આગમનું એક વચન હું બોલ્યો, આગમનું વચન છે, ફરીથી એનો વિસ્તાર કરવામાં આવશે. અજીતભાઈ, આ એક એક ઇન્દ્રિયના વિષયને જાણતા દુઃખ કેમ થાય છે? કેમ કે એકને જ જાણવું એટલો આત્માનો સ્વભાવ નથી. એકને જાણતા બીજું અનંત જાણવાનું બાકી રહી જાય છે, એટલે બીજાને જાણવાની એને ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાન અને દર્શન, એનો વિષયનો પ્રતિબંધ એટલે પોતાનો આત્મા ન જણાવો તે તેને પ્રતિકૂળતા છે. આ કેન્સર શરીરમાં કયો તે પ્રતિકૂળતા નથી, ક્ષયરોગ થાય તે પ્રતિકૂળતા નથી, દીકરા દીકરી મરે પ્રતિકૂળતા નથી, દીકરો નથી ને દીકરીઓ નથી, કોઈને બને તો એ પ્રતિકૂળતા નથી. બે શેઠ મિત્ર હતા, બે શેઠ મિત્ર હતા, એટલા બે કે બહુ સુખી, પૈસે તકે કુટુંબ પરિવાર બાહીની અપેક્ષા, પુણ્ય અપેક્ષા એ સુખી, ધર્મની અપેક્ષા એ દુઃખી, પુણ્ય અપેક્ષા એ એ બે મિત્રો ભેગા થયા. એમાં એક મિત્ર બહુ ઉદાસ થયો, એકદમ ઉદાસ થયો. એક દિવસો બે દિવસો રોજ ભેગા થાય. પછી એક મિત્ર એને પૂછ્યું કે ભાઈ, હું આજે આખા દિવસ થયા તમારા ચહેરા સામે જોઉં છું, અને આપણે વાતો કરીએ છીએ પણ તમને વાત ના જાય તમારું મન લાગતું હોય. મને ચોક્કસ છે કે કોઈ મોટી જબરજસ્ત ઉપાધિ આપને આવી જોઈ લાગે છે. જો કઈ હરકત ન હોય તો મને તમારા દુઃખની ઉપાધિની વાત કહો. કેમ કે બે મિત્રો કરોડોપતિ, એમ કોઈ સામાન્ય નહીં. એટલે મિત્રને શું કે મારા મિત્રને કઈ તકલીફ હોય, 5-25 લાખ, કરોડ, 2 કરોડ, તો એક મિનિટમાં હું આપી દઉં અને એનું દુઃખ દૂર કરું, એ ભાવના થઈ. આજે તો એ ભાવના જોવામાં આવતી નથી. આ તો સમજવા જેવું છે. પછી એ મિત્રે કહ્યું કે ભાઈ, દુઃખી તો હું બહુ, આ નૈવેદ્યમાં મારા જેવો કોઈ મને દુઃખી લાગતો, અરે શું કહ્યું છો આ, મને તો કોઈ પણ પ્રકારની કઈ ખામી બાહીમાં લાગતી નથી, અને કઈ આફત નથી. પૈસો એક જમે તમે રાખતા નથી, બેંકનો પૈસો નથી, અને કોઈના વ્યાજે તમારી દુકાનમાં નથી. મને ખબર છે બીજા મારી સ્થિતિ છે, એ તમારી છે. તો પછી એ શું બહુ દુઃખી તો કે હું દુઃખ દૂર થઈ જાઉં એમ કે બહુ સરસ મારે તો એટલું જોયું છું ત્યારે જો તો કે મને મારા આત્માના દર્શન થતા નથી બહુ મને પ્રતિકૂળતા બહુ પ્રતિકૂળતા આવી પ્રતિકૂળતા મારા જેવી કોઈ નહીં એટલે એક કારણે હું દુઃખી નથી જો તમે એ કરી શકતા હો તો કરો મદદ ભાઈ સાથે મારું કામ એ મારું કામ એમ શાસ્ત્ર નો પાઠ છે કે દુઃખનું કારણ છે શું દુઃખનું કારણ જેવું દુઃખી છે ને હે અજ્ઞાની જીવ માત્ર દુઃખી દુઃખનું કારણ શું કે આત્માનો સ્વભાવ જ્ઞાન ને દર્શન જાણવું ને દેખવું કોને પોતાને કોને જાણવું દેખવું પોતાને એ જ્ઞાન ને દર્શન પોતાના આત્માને નથી જાણતું ને નથી દેખતું એ જ એને પ્રતિકૂળતા છે અને એ પ્રતિકૂળતાથી જે દુઃખી થાય છે તો કે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન જે છે એક એક સમયે એક એક ખંડખંડ એક એક વિષયને જાણે જ્યાં એક વિષયને જાણે ત્યાં બીજા ચાર ઇન્દ્રિયના વિશે જાણવામાં આવતા નથી એ પ્રતિબંધ થઈ ગયો એને ખરેખર તો આત્મા નથી જણાતો એ પ્રતિકૂળતા છે પણ આપણે તો ઇન્દ્રિય જ્ઞાનમાં એ વાત વ્યવહારે ઉતારવાની એમ જયારે પાંચ ઇન્દ્રિયના વિષયને છોડીને ભગવાન આત્માના દર્શન થાય છે ત્યારે એને અખંડના દર્શન થાય ત્યારે આનંદ આવે છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનથી ભીમ છું ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યે મમતા અહંકાર છૂટી ગયું આ ઇન્દ્રિય જ્ઞાનનો હું સ્વામી ને એનો હું કરતા ને એ વધે તે મારું વધે તો રાગ નથી ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન વધી જાય તો રાગ નથી ઇન્દ્રિય જ્ઞાન ઘટી જાય તો એને દ્વેષ નથી કેમ કે એક તો અખંડ ચૈતન્ય ભગવાન હતી ઇન્દ્રિય જ્ઞાનમાં પ્રતીકમાં સમજમાં આવી ગયો એટલે આત્માનો અનુભવ કરી અને આ ઇન્દ્રિય જ્ઞાન એના પ્રત્યે પણ મોહ ને મૂર્છા છોડવા જેવી છે તો હવે ઇન્દ્રિય જ્ઞાન નો વિષય તો ક્યાંય ને ક્યાંય બહારમાં પ્રથક રહી ગયો આ જૈન દર્શન સરદ ભગવાન સિવાય આ વાત કહી શકે નહીં ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા ભિન્ન છે જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન જ્ઞાનથી જ્ઞાનનું લોક કર્મથી ભેદ જ્ઞાન દ્રવ્ય કર્મથી ભેદ જ્ઞાન ભાવ કર્મથી ભેદ જ્ઞાન અને જ્ઞાનથી જ્ઞાન જુદું છે ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય મહાપદાર્થ ભગવાન આત્મા જુદો છે એની જે સાધા
જુદો
અત્યંત કહ્યું ને અત્યંત સર્વથા પોતાથી જુદી જાય છે જ્યાં અનુભવ થયો આત્માનો ત્યાં ઇન્દ્રિય જ્ઞાન એ મારું નથી એમ એની શ્રદ્ધામાં આવી જે ઇન્દ્રિય જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન જે દેહ છે દેહ પણ છે પણ દેહ મારો નથી ઇન્દ્રિય જ્ઞાન છે તો હો તો હો પણ એ મારી ચીજ નથી નાશવાન છે પરાલંબી છે આકુળતાને ઉત્પન્ન કરનાર એક એક વિષયને ખંડખંડ ગ્રહણ કરે છે એ આત્માનો સ્વભાવ નથી વિભાવ છે ઇન્દ્રિય જ્ઞાન વિભાવ છે ઇન્દ્રિય જ્ઞાનને ભાવ કર્મમાં નાખ્યું દ્રવ્ય સંગ્રહમાં ઇન્દ્રિય જ્ઞાનને ભાવ કર્મ કહ્યું છે નહી એ આત્માનું જ્ઞાન નથી કેમ કે જે જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ નથી થતો માટે એ જ્ઞાન એનું નથી જે જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ થાય એ જ્ઞાન આત્માનું કહેવાય ભલે મતી શું હોય કેવું જ્ઞાનની જરૂર નથી મોહનભાઈ ભલે મતીશું જ્ઞાન હોય દ્રષ્ટને પણ એ મતીશુદ્ધમાં આત્મા જાણવામાં અનુભવમાં આવ્યો તો એ મતીશુદ્ધ જ્ઞાન તે આત્માનું છે અને જે મતીશુદ્ધમાં આત્મા જાણવામાં નથી આવતો તે આત્માનું જ્ઞાન નથી પણ અજ્ઞાન છે એ કુમતી ને કુશુદ્ધ છે એ સમ્ય જ્ઞાન નથી ઇન્દ્રિય જ્ઞાન સમ્ય જ્ઞાન નથી હા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા પછી જે મતી સુધરીએ એને વ્યવહાર લઈએ સમ્ય જ્ઞાન કહેવામાં આવે છે એ સમ્ય થઈ જાય પછી એનું નામ કુમતી રહેતું નથી કેમ કે અતિન્દ્રિય જ્ઞાનની સાથે સાથે રહે છે તેથી તે નિશ્ચયની સાથે રહેવાથી નિશ્ચય મોક્ષ માર્ગની સાથે વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. જુદી વાત છે. જેને પર પદાર્થની સાથે એકત્ર બુદ્ધિ છે, બે દ્રવ્યની જુદાઈ હજી ભાસતી નથી. પરદ્રવ્ય મારા 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 કરીને મળતો હોય એને કહે કે આ ઇન્દ્રિય જ્ઞાન સારું નથી. ભગવાન તો ત્યાં સુધી કહે છે કે જે બે દ્રવ્યની જુદાઈ જાણતો નથી તે સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે છે એમ જે માને તે સર્વજ્ઞ ભગવાનના મતની બહાર છે. સર્વથા પોતાથી જુદી જાણી એ ભાવિનીની જીતું થયું. આ ભાવિનીની જીતું થયું આવી છે. બે બોલ છે, જીતી અને ભાવિનીને પણ જીતવી. હવે ત્રીજી વાત, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવા સંબંધની નિકટતાને લીધે ગ્રાહ્ય એટલે જ્ઞેય અને ગ્રાહક એટલે જ્ઞાયક. ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય, ગ્રાહક એટલે જાણના. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવા સંબંધની નિકટતાને લીધે જેવો પોતાના સંવેદન અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા ભાવિન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત પ્રસાદી પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંને અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. શું કહે છે? ગ્રાહ્ય અને ગ્રાહક. ગ્રાહ્ય એટલે જણાવવા લાયક જ્ઞેયો, જે ભાવિનીના વિષયો છે. ભાવિનીના વિષયો છે તે જ્ઞેય છે, ગ્રાહ્ય છે, જણાવવા યોગ્ય છે, જ્ઞાનનો વિષય થાય છે. ગ્રાહક તો જ્ઞાયક છે, ગ્રાહક તો જ્ઞાન છે, અને જ્ઞાનના વિષયને ગ્રાહ્ય કહેવામાં આવે. જ્ઞેય અને જ્ઞાયક. ગ્રાહ્ય એટલે જ્ઞેય, જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવવા લાયક. આ બધા પદાર્થો એ ગ્રાહ્ય છે અથવા તો જ્ઞેય છે. અને ગ્રાહક પોતાનો આત્મા નાયક એ જ્ઞેય, ગ્રાહ્ય અને ગ્રાહક, જ્ઞેય અને નાયક એ સંબંધની નિકટતાને લીધે જેવો પોતાના સંવેદન સાથે જ્ઞાનની સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે જેમ અરીસામાં પરપદાર્થ પ્રતિભાસતા જાણે અરીસામાં કેરી હોય એમ બાળકને ભ્રાંતિ થાય છે. પણ કેરી કેરીમાં છે, અરીસામાં કેરી. અરીસાની સ્વચ્છતામાં કેરી પોપૈયું વગેરે જણાય છે, પણ જે પદાર્થ અરીસામાં જણાય છે તે પદાર્થ અરીસામાં આવતો નથી. પદાર્થ પદાર્થમાં ને અરીસો અરીસામાં છે. એમાં જ્ઞાન નામનું દર્પણ અરીસે છે. એમાં જગતના જ્ઞેય પદાર્થ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે જાણવામાં આવે છે, ખાટું મીઠું ધોવું કાવું પીળું ઇત્યાદિ સાધુઓની એ બધા પદાર્થો જે જ્ઞેય છે એ પોતાના સંવેદન એટલે જાણવાની અવસ્થા એની સાથે જાણે એકમેક થઈ ગયા હોય એમ પ્રતિભાસે છે. પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એક જેવા દેખાય છે એ થતા નથી. અરીસામાં જાણે કેરીનો પ્રતિભાસ દેખી ને કેરી જાણે છે ને અરીસામાં છે એમ બાળકને લાગે છે. માતા એને કહે છે કે બેટા જ્યાં કેરી નથી તો કે કેરી તમારે આપતી નથી ને, એટલે તમે કહો છો આ મારી નજર સામે દેખું છું કે કેરી છે, એક ડઝન દેખાય છે બાર નંગ ને ગયા, મારે તો બે બન જોયું છે, એક આપો અટાણે વિચારે છે. એ જ માયો હળી કાઢતો અરીસાને અમે જેવું મમ્મી મમ્મી મને કેરી દે છે, બેટા પણ એમાં કેરી નથી તારે આપતી નથી ને, એટલે કીધું હું મારી આંખે જોઉં છું, ઘણી જોઉં છું, એક બે ત્રણ ચાર બાર છે, બારમાંથી બે બે એક બે કેરી મને બહુ ભૂખ લાગે છે. બાળક તો કજિયા કરવા મૂક્યો, આ તો કજિયા જ કરે ને, તારે જોયું છું એક કેરી ચાલે શું છે તમે મારો છાપો જ્યાં કેરી દેખાતી હતી હાથમાં લેજો, મમ્મી મમ્મી આમાં કેરી નથી, બેટા હું તો તને પેલેથી કેતી હતી કે એમાં કાંઈ નથી. અરીસામાં અરીસાની સ્વચ્છતા છે, અરીસો સ્વચ્છતાથી ભરેલો છે. અરીસામાં પર પદાર્થ નો પ્રતિભાસ થાય છે સ્વચ્છતામાં, પણ પર પદાર્થ અરીસામાં આવતો. અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે જે ઇન્દ્રિય જ્ઞાન માં વિષય આવ્યો એ જ્ઞાન ભીમ છે ને જ્ઞેય ભીમ છે. જાણે એ જ્ઞેયો જ્ઞાન માં પ્રતિભાસ ને એ જ્ઞાન માં જાણે આવી ગયો હોય પદાર્થ, એમ એને ભ્રાંતિથી લાગે છે અને એમાં એ મમતા કરે છે, એમાં એ મમતા કરે છે. ખરેખર જ્ઞેય માં મમતા નથી થતી, પણ જ્ઞાકાર જ્ઞાન માં મમતા કરે છે. એનું નિમિત્ત જ્ઞેય છે, તેથી જ્ઞેય માં મમતા કરે એમ કહેવામાં ઘણી વાત છે. તો મેં વાત કરી કે ગમે હું સ્કૂલ કરવા જાઉં તો પણ પાછું શિક્ષણમાં આવી જવાય છે. હાલ છે કે જેટલું બને એટલું સ્કૂલ કરવું, પણ અહીંયા પરસ્પર એક જેવું થઈ ગયું છે. મારી છે ને વિષય આવ્યો છે ને, વિષય આવ્યો છે કે ઇન્દ્રિય જ્ઞાનથી જે પદાર્થો જ્ઞેય જ્ઞાનમાં જણાય છે, તો જાણે એ પદાર્થો જ્ઞેયો જ્ઞાનમાં આવી ગયા હોય એવો જેનો સંબંધ દેખાય છે, તો પણ જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. એ તો જ્ઞાનની સ્વચ્છતા છે, એ તો જ્ઞાનની સ્વચ્છતા છે. જ્ઞાનની સ્વચ્છતામાં પરપદા દેખીને તું મારું મારું કરીએ છો, તો મારું તો જ્ઞાન છે. આ જે જ્ઞેયો મારા જ્ઞાનમાં જણાય તે જ્ઞેય મારું નથી. ન્યાય એને ભેદ જ્ઞાન કરવાની જરૂર છે. ભલે જ્ઞેયો જ્ઞાનમાં જણાય, કેવળી ભગવાન ને લોકાલોક જ્ઞાનમાં જણાય છે, છતાં પણ એને એમાં ક્યાંય મારાપણાની બુદ્ધિ પછી નથી. કેમ કે એને સ્વચ્છ ભગવાન આત્માનું અવલંબન લઈ અને જ્ઞાનની સ્વચ્છતા પ્રગટ થઈ ગઈ છે. એ સ્વચ્છતાનો સ્વભાવ છે કે લોકાલોક એમાં જણાય, છતાં એ જ્ઞાન ઉપયોગ અશુદ્ધ થતો નથી. અને જ્યાં આ તો શુભાશુભ ભાવ જ્ઞાનમાં જણાય છે ત્યાં જ્ઞાન મારું મેલું થઈ ગયું. તારું જ્ઞાન તો જ્ઞાન છે અને મેલ તો એ જ્ઞાનની બહાર છે. તારી તો સ્વચ્છતા છે અને મેલાસ તો આશ્રવની છે. આશ્રવ નામનું જ્ઞેય જુદું છે અને જ્ઞાન જુદું છે. એટલે સૂક્ષ્મ કહેવો પડે, પાછું વધારે સૂક્ષ્મ આવી ગયું, પાછું વધારે સૂક્ષ્મ આવી ગયું. ઉપયોગ સૂક્ષ્મ કરે એ રીતે આત્મા સૂક્ષ્મ છે. આત્મા પોતે અરૂપી છે, સૂક્ષ્મ છે, તો એને સૂક્ષ્મ જ્ઞાન ઉપયોગથી પકડવો જોઈએ. ગુરુદેવ કહે છે કે હરફ પકડવાનો જે હાંસો હોય એનાથી મોતી પકડાય નહીં, એને માટે સમાનની જોવું જોઈએ. શ્રીમદ રાજચંદ્રજીએ એક પત્રમાં લખ્યું છે કે જે ભગવાન મહાવીરના બોધનો સૂક્ષ્મ અભિલાષી જે છે, સત્વનો સૂક્ષ્મ અભિલાષી એને પાત્ર કહેવામાં, સૂક્ષ્મ બોધનો અભિલાષી નિરંતર શબ્દ વાંચ્યો, આ સદૈ નિરંતર સૂક્ષ્મ બોધનો અભિલાષી જે આનાથી સૂક્ષ્મ કહે છે લાવો, આનાથી સૂક્ષ્મ છે લાવો એમ માગણી કરે, એમ માગણી કરે. ના ના આ સ્કૂલ છે, આર વાગ્યું આર વાગ્યું આ સમજાશે નહી ભાઈ, અમે વયા જશું અહીંથી તો ઘણા બીજા તમને આવશે સ્કૂલ કેનારા, પણ સૂક્ષ્મ કેનારા તમને મળશે નહી. જગતમાં તો બધું આવે છે, કઈક વક્તાઓ આવે છે. આ જ્ઞાનીના શ્વાન પહેરીને અજ્ઞાની જુઓ ભાષણો ખોકે છે, આત્માની વાત કરે છે, કાંઈ આત્માનું ભાન નથી. અહીંયા શું છે કે તારા જ્ઞાન ઉપયોગમાં શુભ અને અશુભ મલિન ભાવ, બહુ કઈ ગાથાના પેલા બોલમાં આશ્રવોને મલિન કહ્યું ને અજીતભાઈ, એ મલિન ભાવ જે છે, મલિન ભાવ આશ્રવ તત્વ તારા જ્ઞાનમાં જણાય છે. એ જ્યાં જણાય છે ક્યાં એને પકડે છે કે હું મેલો થઈ ગયો. અરે તું મેલો નથી, જેમ કેરી ભીમ છે અરીસો ભીમ છે એમ જ્ઞાન દરે, પણ ભગવાન આત્મા ભીમ છે ને ક્રોધાદી આત્માથી ભીમ છે. ક્રોધ જ્ઞાન માં જણાતા હું ક્રોધી, રાગ જણાતા હું રાગી, દેહ જણાતા હું દેહી, મનુષ્ય જણાતા હું મનુષ્ય, પૈસો જણાતા પૈસો મારો, પુત્ર જણાતા. અરે તું તો સ્વચ્છ જ્ઞાન નો અરીસો છે, તને પુત્ર જણાય પુત્રી જણાય, જગત ના પદાર્થો જણાય, જાણનાર જાણનાર જાણનાર, એ તો સ્વચ્છ અરીસો છે. એક મોટો અરીસો ટાંગ્યો હોય ઓફિસમાં બહાર રસ્તા ઉપર, અને ઘણા માણસો જાય, ઘણી મોટરો જાય, અરીસા વચ્ચે પ્રતિભાસ થતો જાય, તો કેટલી મોટરે મારી જતી છે, મોટરે માં ગરી ગઈ. હા, એ તો અરીસાની સ્વચ્છતા છે. એ ગ્રાહક છે ને ઓલું જ્ઞેય છે. એ જ્ઞેય અને જ્ઞાયક નો ભેદ જાણતો નથી કે આ જ્ઞેય છે ને આ જ્ઞાયક છે. એટલે શંકર બે સુભુ જ્ઞેય ને જ્ઞેય પણ જાણતા ને ગ્રાહક ને જ્ઞાય પણ જાણતા બે જૂનું પડી જાય છે. ત્યારે મેં આત્મ અનુભવ શું કહ્યું કે ગ્રાહક ગ્રાહક લક્ષણ વાળા બે ના લક્ષણ, એકમાં જાણવાનું લક્ષણ છે અને એકમાં જણાવવાનું લક્ષણ છે. એક પ્રમાતા છે ને બીજું પ્રમેય છે, એ જ્ઞાન છે ને બીજું જ્ઞેય છે. પ્રમાતા ને પ્રમેય શું? પ્રમાતા એટલે પ્રમાણ જ્ઞાન નો વિષય, જાણવું જાણવું જાણવું, અને પ્રમેય જણાવવા યોગ્ય, એનામાં ધર્મ છે. પદાર્થોમાં પ્રમેય એટલે જ્ઞાન નો જે વિષય થાય, પ્રમાણ નો વિષય થાય, તેને પ્રમેય કહેવાય. જ્ઞાન ના વિષય ને જ્ઞેય કહેવાય. એટલે કે ગ્રાહક ગ્રાહક લક્ષણ વાળા, બે ના લક્ષણ જુદા જુદા છે. ગ્રાહક નું લક્ષણ જાણવું છે, જાણવું, અને જ્ઞેય નું લક્ષણ જ્ઞાન માં જણાવવું. એ જણાય છે, હું જાણું છું, આ જણાય છે અને હું જાણું છું. બે ના લક્ષણ જુદા થઈ ગયા કે નહીં? લક્ષણ જુદા એટલે પદાર્થ જુદા થઈ ગયા કે નહીં? કે બે એક છે. ગ્રાહક ગ્રાહક લક્ષણ વાળા બે ના લક્ષણ જુદા. સંબંધની જ્ઞેયનાયકના નિકટ સંબંધથી નિકટતાને લીધે જેવો પોતાના, જેવો એટલે જ્ઞેયો, જેવો એટલે પોતાના સંવેદન સાથે એટલે પોતાના જ્ઞાન સાથે, અનુભવ એટલે જ્ઞાન, વેદનની જાણવાની અવસ્થા, સમ્યક પ્રકારે વેદન વિષ્ણુ લોક, જાણવું 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 જાણવું, પોતાના સંવેદન સાથે જ્ઞાન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય. જ્ઞેય અને જ્ઞાન જાણે એક થઈ ગયા હોય એમ એને દેખાય છે. એક કેરી અરીસો ની કેરી એક છે, મોટર ને જ્ઞાન તમારું એક છે, કે મોટર મોટરમાં ને જ્ઞાન જ્ઞાનમાં. મોટરમાં ગ્રાહ્ય લક્ષણ છે અને જ્ઞાનમાં ગ્રાહક લક્ષણ છે. બેના લક્ષણ જુદા છે તો સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, થઈ ગયેલા દેખાય છે એમ થયા નથી. ઉપર ઉપર ચપકે જોવે છે તો એક જેવા દેખાય છે. એવા ભાવિન્દ્રિયો વડે ખંડ ખંડ જ્ઞાન વડે ગ્રહવામાં આવતા, ગ્રહવામાં જાણવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત પ્રસાદી પદાર્થો, ઇજ્ઞેયો, ઇન્દ્રિય જ્ઞાન નો વિષય, એનું નામ ગ્રાહ્ય છે. ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો પાંચે લઈ લેવા, સ્પર્શ સ્કંદને વર્ણ શબ્દ બદલીએ, પ્રસાદી પદાર્થ એમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંભે અનુભવમાં આવતું જે અસંગ પડવું. હા હા હા, અરે સ્વયં હું તો અસંગ છું, અસંગ તત્વ છું, અગ્નિનો સંગ મને થતો નથી, થઈ શકે. શું કહે છે? આ આત્મા છે ને એના જ્ઞાનમાં જ્ઞેયો જણાવવા છતાં જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અસંગ સ્વભાવ હોવાને કારણે જ્ઞેયનો સંગ થઈ શકતો નથી. ક્રોધ જ્ઞાનમાં જણાય તો પણ ક્રોધ જ્ઞાનમાં પ્રવેશ પામતો નથી. કેમ કે ક્રોધાદિ જ્ઞેય છે અને હું જ્ઞાન છું. શરીર આદિ જ્ઞેય છે અને હું જ્ઞાન છું. કેમ કે હું અસંગ તત્વ છું. હું કેવો છું? અસંગ તત્વ. જ્ઞેયોનો મને સંગ ન થાય, જ્ઞેયો નો મને સંગ, જ્ઞેયો જ્ઞાન માં જણાય, એ તો જ્ઞાન નો સ્વચ્છ સ્વભાવ છે સબર પ્રકાશક. તેથી કરીને જ્ઞેયો જ્ઞાન માં જણાતા જ્ઞેયમય હું થઈ ગયો અને જ્ઞેય નો મને સંગ થયો, એ વસ્તુ સ્વભાવ માં છે નહીં. હું તો અસંગ છું, જ્ઞેય નો મને સંગ થતો નથી. અનુભવમાં આવતું જે અસંગ પણ પોતે પોતાના આત્માને અસંગ પણ જે દ્રષ્ટિમાં ખ્યાલમાં જ્ઞાનમાં શ્રદ્ધામાં લે છે, પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયં મેં એવું અનુભવમાં આવતું જે અસંગ પણ હું તો સ્વયં મેં સ્વભાવથી સહજપણે અકૃત્રિમ, મારો સ્વભાવ જ અસંગ છે, મને કદી પણ કોઈનો સંગ થયો નથી. આત્માને દુઃખ નો સ્વયં સંગ થયો નથી, આત્માને ક્રોધ નો સંગ થયો નથી, આત્માને દેહ નો સંયોગ થયો નથી, કેમ કે સ્વયં મેં અસંગ કરું મારું છે. એને ભ્રમણા થઈ ગઈ કે મને સંગ, આનો સંગ થયો, મને સંગ નથી થયો. ભાઈ, ચૈતન્ય શક્તિનું એક વખત અંતરમાં જઈને અવલંબન લે તો તને શ્રદ્ધા જ્ઞાન આવશે. કેવું કહેશું સમ્યગ્રતના કાળમાં તને ખ્યાલ આવશે કે હું અસંગ અસંગ પણ તે વડે સર્વથા પોતા પોતાથી જુદા કર્યા. ભાવ ઇન્દ્રિયના વિષયોને બહારના પદાર્થોને પેલા દ્રવ્ય ઇન્દ્રિયની જુદી કરી, પછી ભાવ ઇન્દ્રિયની જુદી કરી, પછી ભાવ ઇન્દ્રિયના જેટલા વિષયો છે ને એને પોતાથી જુદા ગણ્યા, એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોને જીતું.